एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 128 बुद्धचरित कवि अश्वघोष। ईस्वी सननी पहली सदीमा कालिदासनी पण पहला थई गयेलो प्राचीन कवि अश्वघोष संस्कृत साहित्यमा एना बे महाकाव्योने कारणे प्रसिद्ध छे। एक छे सौंदर्यनंद अने बीजू छे बुद्धचरित। एमा बुद्धचरितना अनुवादो तो चीनी अने तिबेटी भाषामा पण थया छे। 1883 सैम्युअल बिले चीनी भाषामांथी बुद्धचरितनो पहेलो अंग्रेजी अनुवाद आप्यो छे। आ बन्ने महाकाव्यमांथी मळती माहिती मुजब एवुं लागे छे के अश्वघोष अयोध्यावासी हतो। એટલું જ નહીં પણ પોતે બ્રાહ્મણ હોવાથી એને બ્રાહ્મણ ધર્મને પૌરાણિક સાહિત્ય તરફ પક્ષપાત હોય તે સહેજે સમજી શકાય એવું છે। સાથે સાથે એવું પણ સમજી શકાય કે અયોધ્યાવાસી હોવાથી એના પર રામકથાનો અને એમાંય વાલ્મીકી રામાયણનો પ્રભાવ જાજો હતો। બુદ્ધચરિતનો સૌથી રોચક ભાગ પહેલીવાર મહેલની બહાર નીકળનાર રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ પર સંસાર દર્શનની થયેલી અસરનો છે। આગાહી પ્રમાણે પુત્ર સંન્યાસી બની ન જાય એ માટે મહેલમાં વિલાસ વચ્ચે જકડી રખાયેલા સિદ્ધાર્થને ઘરની અંદરના ભાગમાં બાંધી રખાયેલા હાથીને બહાર જવાની ઈચ્છા થાય તેમ બહાર જવાની ઈચ્છા થાય છે। પિતા શુદ્ધોદન વિહાર કરવાની પુત્ર સિદ્ધાર્થને છૂટ આપે છે। રાજમાર્ગ પર કોઈ સામાન્ય દુઃખી મનુષ્ય દેખા ન દે એ માટે વહીવટ દ્વારા પૂરતી કાળજી લે છે। અપંગ ઘરડા ગરીબ નિરાધાર બધાને હટાવી દેવામાં આવે છે। આ પછી સિદ્ધાર્થ મહેલના પગથિયા ઉતરી નીચે આવ્યો ત્યારે રાજા શુદ્ધોદનને જા એવું કહી અળગો કર્યો પણ મનથી અળગો ન કર્યો। ઉત્તમ ચાર ઘોડાના સુવર્ણ રથમાં નીકળેલા સિદ્ધાર્થને જોવા નાના નાના જરૂખાઓમાં એકઠી થયેલી સુંદરીઓના મુખોને કવિએ કમળના ગુચ્છો સાથે સરખાવ્યા છે। આમ છતાં અશ્વઘોષે ધર્માંતર કર્યા પછી જીવનભર બૌદ્ધ ધર્મને સેવ્યો છે અને બૌદ્ધ ધર્મના વિસ્તારને ઈચ્છ્યો છે। બૌદ્ધ ધર્મને લગતા સંસ્કૃત સાહિત્યમાં આથી જ એનું આગવું સ્થાન છે। અશ્વઘોષની પ્રવૃત્તિના સાક્ષી બનેલા ચીની પ્રવાસી હ્યુએન સંગે વિશ્વને અજવાળનારા ચાર સૂર્યોમાં અશ્વઘોષની ગણના કરી છે। 7મી સદીમાં આવેલા ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે અશ્વઘોષ બૌદ્ધ ધર્મનો પ્રખર પ્રણેતા છે। આ સંદર્ભમાં કહી શકાય કે બુદ્ધચરિતનો કવિ અશ્વઘોષ અર્થકવિ એટલે કે અર્થકવિ છે। હંમેશા વિશિષ્ટ ઉદ્દેશ સાથે પોતાની રચનાને અર્થપૂર્ણ બનાવતો હોય તે અર્થકવિ છે। અશ્વઘોષે પણ બૌદ્ધ દર્શનને અને બુદ્ધના સંદેશાઓને લોકો સુધી પહોંચાડવા બુદ્ધચરિતનો ઉપયોગ કર્યો છે। બુદ્ધચરિત એ રીતે ઉદ્દેશપૂર્ણ રચના હોવા છતાં એનું સાદગીભર્યું સૌંદર્ય સદીઓથી આકર્ષતું આવ્યું છે। બુદ્ધચરિત બુદ્ધના જીવનને અને એમના દર્શનને રજૂ કરે છે। ચીની અને તિબેટી અનુવાદોમાં 28 સર્ગોનું બનેલું બુદ્ધચરિત મૂળ સંસ્કૃતમાં માત્ર 17 સર્ગ ધરાવે છે। બુદ્ધનો જન્મ અને બુદ્ધ ધર્મ પ્રવર્તક બનશે એવી આગાહીથી શરૂ થતું આ મહાકાવ્ય બુદ્ધત્વની પ્રાપ્તિ આગળ પૂરું થઈ પછી એમાં બુદ્ધ અને શિષ્યોના સંવાદથી માંડી નિર્વાણ સુધીની સામગ્રી સમાવે છે। નગરમાં ચારે બાજુ ઉલ્લાસ છે ત્યાં સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર કોઈ વૃદ્ધ પુરુષને જોયો। સારથીને પૂછ્યું, આ કોણ છે? રથ પ્રણેતાએ કહ્યું, રૂપને હરનાર, બળને ઘટાડનાર, શોકને જન્માવનાર, આનંદને હણનાર, સ્મૃતિને નષ્ટ કરનાર અને ઇન્દ્રિયોનો શત્રુ ઘડાપો છે। સિદ્ધાર્થ ઉદાસ થઈને સારથીને પૂછે છે, મારી પણ આવી જ દશા થશે? પછી ખૂબ વિચારી સિદ્ધાર્થ કહે છે, લોકો પ્રત્યક્ષ આવું જુએ છે તેમ છતાં દુઃખ પામતા નથી. સિદ્ધાર્થે રથ પાછો વળાવ્યો. મહેલમાં એના મનમાં વૃદ્ધાવસ્થા ઘૂંટાવા લાગી. ફરી જ્યારે રાજમાર્ગ પર આવ્યો તો સિદ્ધાર્થ સામે કોઈ રોગી આવ્યો. પેટનો કોથળો, કંપતું શરીર, ઢીલા ખભા, દુર્બળ હાથ, આવા દીદાર જોઈ સિદ્ધાર્થે પૂછ્યું, શક્તિમાન હોવા છતાં આવો પરતંત્ર આને કોણે કર્યો? સારથીએ પ્રત્યુત્તર દીધો, રોગ તો દરેકમાં સામાન્ય ગણાય. સિદ્ધાર્થ આ વખતે પાણીમાં ચંદ્રનું બિંબ કંપે એમ કંપી ગયો. ફરી રથ પાછો વળાવ્યો. પિતા પામી ગયા. પિતાએ નવી ગોઠવણો કરી, છતાં રાજમાર્ગ પર સિદ્ધાર્થની નજરે મૃતદેહ ચડ્યો. સિદ્ધાર્થ પૂછે છે, આ શણગારાયેલો કોણ છે અને ચાર માણસો ઊંચકીને એને રોતા કકડતા કેમ લઈ જઈ રહ્યા છે? જવાબ મળ્યો કે બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ અને ગુણ વગર તણખલા અને લાકડા જેવો થઈ ગયેલો આ મૃતદેહ છે. દરેક જીવની આ અંતિમ સ્થિતિ છે, ગમે એવો દુષ્ટ હોય કે મહાન હોય. આ સંસારમાં સર્વનો વિનાશ નિશ્ચિત છે. સિદ્ધાર્થે વિચાર્યું કે આ સ્થિતિ નિશ્ચિત છે, છતાં એના તરફ સંસાર આંખ મીચામણા કરી ચાલી રહ્યો છે. સિદ્ધાર્થે રથ વાળવા કહ્યું, તો પણ નવા સારથીએ રાજાની આજ્ઞા મુજબ રથ સીધો વનમાં લીધો. ત્યાં સુંદરી સમૂહોથી ઘેરાયેલા મહેલમાં સિદ્ધાર્થને રાખવામાં આવ્યો. પણ સિદ્ધાર્થનો રોગ, ગડપણ અને મરણ જોયા પછી કોઈ અહંકાર નહોતો રહ્યો. પિતાને કહ્યું, હું પરાવ્રાજિક એટલે કે સાધુ બનવા માંગુ છું. પિતાએ કહ્યું, તારી આ વય નથી, બધા સુખ ભોગવ્યા પછી જ તપોવનમાં પ્રવેશ રમણીય બને છે. સિદ્ધાર્થે કહ્યું, મને ખાતરી આપો કે મૃત્યુ મારા જીવનને હરે નહીં, રોગ મારા સ્વાસ્થ્યને બગાડે નહીં, ગડપણ મારા યૌવનને નષ્ટ ન કરે અને વિપત્તિ મારી સંપત્તિ છીનવી ન લે. પિતા કહે છે, આવી બુદ્ધિ છોડી દે, હાસ્યાસ્પદ લાગે છે, પણ અગ્નિથી બળતા ઘરમાંથી જે નીકળવા ઈચ્છે છે એને પકડી શકાતો નથી. તેમ સિદ્ધાર્થને ઝાલી ન શકાયો. ફરીને સુંદરીઓની વચ્ચે બળજબરીથી મૂક્યો, પણ સુતેલી સુંદરીઓની કદરૂપી અંગીભંગીઓ જોઈને સિદ્ધાર્થ જવા માટે વધુ મક્કમ બન્યો. સારથી છંદકને જગાડ્યો, અશ્વકંથકને મંગાવ્યો ને અશ્વને કહ્યું, રાજાએ તારા પર ચડીને ઘણા શત્રુઓને હણ્યા છે, હવે હું પણ અમૃત પદ પામું એવું તું કર. ને છેવટે સિંહનાદે ઉચ્ચાર્યું કે જન્મ અને મરણની પાર દ્રષ્ટિ નાખ્યા વગર હું કપિલ વસ્તુમાં પ્રવેશવાનો નથી. પ્રતિજ્ઞા સાથે સિદ્ધાર્થ નીકળી જાય છે. બુદ્ધના ગૃહત્યાગને અને ગૃહત્યાગ પાછળની બુદ્ધની માનસિક અવસ્થાને હુબહુ કરતી બુદ્ધચરિતની કાવ્ય સામગ્રી હજી આજે પણ રસપ્રદ રહી છે.